समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 12 ગાથા પછીથી ચોથો શ્લોક એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો સમયસારની 12 ગાથા પછી ચોથો શ્લોક આવ્યો. તો એ ચોથા શ્લોકમાં શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું કે એ અર્થનું કળશરૂપ કાવ્ય ટીકાકાર કહે છે. એ અર્થનું કળશરૂપ કાવ્ય ટીકાકાર કહે છે એનો અર્થ શું થયો કે અગાઉ જે 12મી ગાથા અને 11મી ગાથા અને એમાં જે વાત આવી છે એ વાતને અહીંયા ફરીથી શ્લોક દ્વારા ટીકાકાર કહે છે. કેમ કે ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય ભગવાન છે. પોતે પ્રચુષ્ટ સંવેદન સહિત આત્મામાં દિવસમાં હજારો વખત જતા હતા એવા સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિ છે. અને જ્યારે એવો ભાવ આવ્યો છે ટીકા લખવાનો તો એ ટીકા લખે છે, પણ એમની પણ એવી જ અદભુત દશા વર્તે છે. એટલે જ્યારે કુનકુંદાચાર્ય ભગવાનની ગાથાનો એમણે વિચાર કર્યો તો એમને પણ એમ થયું કે આ જ રીતે આ પણ વાત છે અને એમનાથી એ રીતે સહજ રીતે આ ગાથાની સાથે શ્લોક લખાઈ ગયા છે. તો ચોથો શ્લોક અહીંયા કહેવામાં આવ્યો, એ ચોથા શ્લોકમાં જે વાત કરવામાં આવી છે એ આગળની ગાથાના અનુસંધાનમાં એમને કહેવાનું મન થયું. તો આગળની ગાથા શું હતી? 11મી ગાથામાં એ વાત આવી કે ભૂતાર્થ નો આશ્રય કરવો. 11મી ગાથામાં જે વાત આવી એમાં એમ કહેવામાં આવ્યું કે ભૂતાર્થનો આશ્રય કરવો અને એમાં જે અભૂતાર્થ છે એટલે વ્યવહાર નહીં છે તે બધો અભૂતાર્થ છે તે છોડવા લાયક છે અને જે નિશ્ચય નહીં છે તે ભૂતાર્થ છે તે આદરણીય છે આશ્રય કરવા લાયક છે. એમાં જે અભૂતાર્થને અસત્યાર્થ કહી અને એને જુઠ્ઠો છે વ્યવહાર નહીં ને છોડવા લાયક છે એમ જ્યારે વાત કરવામાં આવી તો ત્યાર પછીથી 12મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે એમ નથી કે એ કંઈ છે જ નહીં, વ્યવહાર નહીં કંઈ છે જ નહીં, કોઈ વસ્તુ જ નથી એમ નથી, પણ જે ભેદ કરીને કથન કહે છે એ ભેદ કરીને કથન કહેવાને કારણે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા એના ઉપર જવાતું નથી એટલા માટે એને એ અભૂતાર્થ કહેવામાં આવ્યો. પણ એ વ્યવહાર નહીં પણ જાણેલો તો પ્રયોજનવાન છે એમ 12મી ગાથામાં કહેવામાં આવ્યું. આદરેલો પ્રયોજનવાન છે એમ ના કહ્યું, પણ જાણેલો પ્રયોજનવાન છે એમ એમાં કહેવામાં આવ્યું. એટલે એમાં ઉદાહરણ પણ એવું જ લેવામાં આવ્યું કે જેને હજી પૂર્ણ શુદ્ધિ નથી થઈ અને પૂર્ણ શુદ્ધિનો જે પુરુષાર્થ કરી રહ્યો છે એણે દરેક સમયે સમયે પોતાની સ્થિતિ કેવી છે એ એણે જાણવી તો પડશે જ. એ જ્યાં સુધી નહીં જાણે ત્યાં સુધી એને પોતાની અશુદ્ધિનો ખ્યાલ નહીં આવે અને હવે વિશેષ શુદ્ધિ ક્યાં સુધી કેટલી કઈ રીતે કરવી એ શક્ય નહીં બને. એટલે એણે અશુદ્ધિને જાણવા માટે એવા વ્યવહાર લઈને જાણેલો પ્રયોજનવાન છે એમ વાત કહેવામાં આવી. પણ ત્યાં પણ એક વાત મહત્વની એ બની રહી કે વ્યવહાર નયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા કોઈ પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે પણ એમ સમજવું કે વ્યવહાર ઉપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. શુભ ભાવો એને આવ્યા વગર રહેશે નહીં, અને શુભ ભાવ જે આવે છે એ એની એ વખતની જેવી સ્થિતિ છે એ પ્રમાણે એને શુભ ભાવ આવે છે. શુભ ભાવ એ આખો જ્યારે પુરુષાર્થ ચાલી રહ્યો છે ત્યારે એ આવ્યા વગર રહેતા નથી. મુનિને પણ હોય છે, સાતમે ગુણસ્થાનથી છઠ્ઠે આવે છે તો શુભ ભાવ જ હોય છે, પણ એ શુભ ભાવ રૂપ વ્યવહાર જે છે એ આખો છોડવા લાયક છે ને એ કોઈ ધર્મ નથી. પણ અશુભથી બચવા માટે એ જે વખતે જેવી સ્થિતિ છે તે વખતે તેવા શુભ ભાવ હોય છે. મુનિને પણ એવા શુભ ભાવ હોય છે, શ્રાવક છે એને પણ એવા શુભ ભાવ હોય છે, અને સમ્યક દર્શન થયું છે અવિરતિ સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને છે એને પણ એ પ્રકારે શુભ ભાવ હોય છે, અને મિથ્યા દ્રષ્ટિ છે એને પણ જ્યારે પુરુષાર્થ શુદ્ધનો કરે છે ત્યારે શુભ ભાવ તો હોય જ છે. પણ એની જે દશા છે, જે એનું પદ છે, જે ગુણસ્થાનમાં છે, એ ગુણસ્થાનમાં એને એવા શુભ ભાવ આવે છતાં પણ એ શુભ ભાવ એ કોઈ ધર્મ છે, એના દ્વારા મુક્તિની પ્રાપ્તિ કરી શકાશે, એ કોઈ આત્માનું સ્વરૂપ છે એમ નથી. એટલે એ ખાસ સ્પષ્ટતા કરવામાં આવી કે એ શુભ ભાવોને એ આત્મા વ્યવહારે કરી શકે એમ એ માને, પણ ખરેખર તો એ શુભ ભાવનો પણ કરતા નથી. જો એ શુભ ભાવનો કરતા થવા જશે, તો એ શુદ્ધ ભાવમાં જઈ શકશે નહીં, અને એને આશ્રવ અને બંધ થતા એને ભવ થશે એટલે સંસાર થશે, સંસારમાં પરિભ્રમણનું કારણ થશે. એટલે ત્યાં પણ એને બારમી ગાથામાં જે કહેવામાં આવ્યું ત્યારે ત્યાં પણ એમ સમજવાનું છે કે એ જાણેલો જ પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી, આ વાત કરવામાં આવી. અને આ બે ગાથાની અસર એ ટીકાકાર ઉપર પણ એટલી હતી કે એમણે પછી આ ચોથો શ્લોક લખ્યો જે અતિ મહત્વનો છે. એ શ્લોકમાં એમણે એમ કહ્યું કે નિશ્ચય અને વ્યવહાર એ બે નયોને એના વિષયના ભેદથી પરસ્પર વિરોધ આવે છે. પરસ્પર વિરોધ જે આવે છે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એને એના વિષય, કેમ કે બંનેના વિષય જુદા છે. બંનેના વિષયમાં નિશ્ચય નયનો વિષય છે તે દ્રવ્ય છે, ત્રિકાળી દ્રવ્ય છે, જ્ઞાયક ભાવ છે, પરમ પારિણામિક ભાવ છે. જ્યારે વ્યવહાર નયનો વિષય છે તે એ ભેદરૂપે છે, એટલે એ ભેદ કરીને પર્યાય છે, એટલે બંનેના વિષયમાં ફેર છે. વ્યવહાર નય ભેદ કરીને વસ્તુને જણાવે છે, વસ્તુ ભેદરૂપ છે નહીં, વસ્તુમાં કોઈ ભેદ નથી. અનંત ગુણો કહેવા એવો ભેદ પાડવો એ પણ વ્યવહાર છે. અનંત ગુણો એ કોઈ ભેદરૂપે રહ્યા નથી, આત્મામાં અનંત ગુણો એક રૂપે જ રહ્યા છે, એ અખંડ છે, અને એમાં એવા ભેદ પાડવા અને એવા ભેદ પાડવાને લીધે થઈને પછી દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા એ દ્રષ્ટિગોચર થતો જ નથી, એ આત્મા દ્રષ્ટિમાં આવતો જ નથી. એટલે બંનેના વિષય જે છે એમાં પરસ્પર વિરોધાભાસ લાગે છે. પરંતુ આવો કોઈ વિરોધાભાસ જીનેશ્વર ભગવાનની વાણી સાંભળીએ તો એમાં આપણને લાગતો નથી, કેમ કે જીનેશ્વર ભગવાને વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સ્યાદ વાતથી કહ્યું છે, અનેક નય દ્વારા એમણે એ વસ્તુના સ્વરૂપને જણાવ્યું છે, એટલે કોઈ વિરોધ રહેતો નથી. સ્યાદ વાતથી વસ્તુના સ્વરૂપને જીનેશ્વર ભગવાને જણાવ્યું છે. જીનેશ્વર ભગવાનના વચનમાં જે વાત આવી છે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એમની ઓમકાર ધ્વનિમાં જે વાત આવી છે, એ વાતમાં એ વિરોધ બધો સમી જાય છે, નયનો વિરોધ બધો સમી જાય છે. એ અનેક નયથી વસ્તુનું સ્વરૂપને જેમ છે તેમ દર્શાવવામાં આવ્યું. નિશ્ચય નયથી જે વાત કરવામાં આવી, જે શુદ્ધ નયથી જે વાત કરવામાં આવી કે ભગવાન આત્મા ત્રિકાળ ત્રણેય કાળે એ શુદ્ધ છે, એ જ્ઞાયક છે, જ્ઞાન કરવા વાળો છે, એમ જે વાત કરવામાં આવી એ વાત જાણી કોણે, એ વાત જાણી કોણે. કેવડી ભગવાનનું કહેવું એમ છે કે એ જણાય કોને, કઈ રીતે જણાય, એનો જાણનારો કોણ છે? જે ત્રિકાળ દ્રવ્ય, જે ધ્રુવ છે, જે ક્યારેય પલટાતું નથી, કે એવું ને એવું રહે છે, તો એને એવું જાણ્યું કોણે? એ પર્યાયમાં એ જણાયું છે, એને જાણનારી એ પર્યાય છે. એટલે પર્યાયની પણ વાત લીધી અને ધ્રુવની પણ વાત લીધી, કે જે પર્યાયમાં એ ધ્રુવ જણાય છે એ પર્યાય ભલે એ એક સમયની છે અને એવી એક પછી એક પર્યાય થયા જ કરે છે, એટલે એ એમાં ભેદ પડે છે, પણ એ વાતને જાણનારી જે પર્યાય છે એણે જ એ જાણ્યું કે એ વસ્તુનો, એ વસ્તુ જે શુદ્ધ નયનો વિષય, જે ત્રિકાળ ભગવાન આત્મા જે શુદ્ધ છે, પરમ પરિણામિક ભાવ છે, એ ક્યારેય અશુદ્ધ થયો નથી, એને મલિનતા લાગી જ નથી, એ સિદ્ધ સમાન છે, એ બધું ત્યારે જ એને એ પર્યાયમાં જ એને જણાવ્યું છે. એટલે એમાં વિરોધ ક્યાં આવ્યો? ભગવાનના વચનને બરાબર સમજીએ તો વિરોધાભાસ દૂર થઈ જાય છે. કેમ કે જે જણાવનારી પર્યાય છે, જે પર્યાયે એ જ્ઞાન કર્યું, એ જ્ઞાન કરનારી પર્યાય જ્યારે એ ત્રિકાળને જાણે છે, ત્રણેય કાળ રહેવાવાળા એક નાયકને જાણે છે, ત્યારે એ પર્યાય શુદ્ધ કહેવાય છે. પર્યાય શુદ્ધ ક્યારે કહેવાય? એ ધ્રુવના આશ્રયે જે પર્યાય પ્રગટિ છે એ શુદ્ધ પર્યાય છે, અને એ શુદ્ધ પર્યાયે એ પોતે એ જાણ્યું, એટલે શુદ્ધ પર્યાયમાં એ જણાયો. જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની શુદ્ધ નિર્મળ પર્યાય થઈ, જ્યારે આપણે એમ કહીએ છીએ તો નિર્મળ પર્યાય થઈ કોના આશ્રય? ધ્રુવના આશ્રય થઈ, અને એ ધ્રુવના આશ્રય થયેલી નિર્મળ પર્યાયમાં એ ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ એને અનુભવમાં આવ્યો. એટલે જાણનારી તો એ પર્યાય છે, જેના દ્વારા એ ત્રિકાળ એકરૂપ અખંડનું જ્ઞાન થાય છે, એ તો પર્યાય છે. જે ભેદરૂપ છે, જે અનિત્ય છે, એ અનિત્યની અંદર નિત્ય જણાય છે. અનિત્ય શું છે? પર્યાય અનિત્ય છે. એક સમયની છે એટલે એ અનિત્ય છે, બીજા સમયે બીજી પર્યાય છે, ત્રીજા સમયે ત્રીજી પર્યાય છે, ચોથા સમયે ચોથી પર્યાય છે. આમ એક પછી એક પર્યાય દરેક સમયની આપણે લઈએ એટલે એ પર્યાયને આપણે અનિત્ય કહી, પણ એ અનિત્ય પર્યાયની અંદર જે ટકવાની નથી, જે પર્યાય શાશ્વત રહેતી નથી, જે પર્યાય ચાલી જાય છે, જે વિલીન થઈ જાય છે, એ પર્યાયમાં જ પેલા નિત્ય ભગવાન આત્માનું જ્ઞાન થાય છે. જે દ્રવ્ય નિત્ય રહેવાવાળું છે, જે હંમેશા ટકીને રહેવાવાળું છે, એવા નિત્યનું ભાન જ્ઞાન એ એક સમયની પર્યાયમાં થાય છે. એમાં એ ધ્રુવ જણાય છે, એમાં એ નાયક જણાય છે. એટલે એમાં પછી વિરોધાભાસ ક્યાં રહ્યો? જે ભેદરૂપ કથન કરનાર, ભેદરૂપ જણાવનાર વ્યવહાર જે આપણે કહ્યો, એ પર્યાય તરફ દ્રષ્ટિ કરવાથી, પર્યાયને મુખ્ય કરવાથી એવો એ વ્યવહાર હોય છે, એવો એ વ્યવહાર હોય છે. અને ત્રિકાળી ધ્રુવ તરફ, દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવાથી જે દ્રષ્ટિનો વિષય બને છે એ એકરૂપ અખંડ ભગવાન આત્મા છે, એટલે એ નિશ્ચય છે. એટલે નિશ્ચય નયનો વિષય જે ભગવાન આત્મા છે, અને વ્યવહાર નયનો વિષય જે પર્યાય છે, એ બંનેના વિષયોને પરસ્પર વિરોધ છે, પણ એ વિરોધ તો સમી જાય છે. જીનેશ્વર ભગવાનની વાણી સાંભળતા એમાં, એ વાણીમાં જે વચનો છે, એ વચનોને કઈ અપેક્ષાથી કહેવામાં આવ્યા છે એ અપેક્ષાને સમજીએ છીએ ત્યારે એ વિરોધ તો સમી જાય છે, શાંત પડી જાય છે, કોઈ વિરોધ જણાતો જ નથી. એવા એ ભગવાનના કથનો છે. એ વાણી બીજે ક્યાંય છે નહીં, જીનેશ્વર સિવાય એવી વાણી બીજે ક્યાંય છે નહીં. એ વાણીમાં જ એ બધા સમી જાય છે, કે જે ભેદરૂપ કથન કહેવામાં આવ્યું, ગુણગુણીનો ભેદ કહેવામાં આવ્યો, ગુણગુણીનો ભેદ કહેવાથી એ વ્યવહાર થયો, પણ એ ગુણગુણીનો ભેદ જે કહે છે એવો એ વ્યવહાર, એવો એ વ્યવહાર પણ સમી જાય છે. કેમ સમી જાય છે? કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એમને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે, એ પોતે પૂર્ણ થયા છે, અને એવા સર્વજ્ઞ થયા છે ત્યારે જગતના બધા જ જ્ઞેયોને એક જ સમયમાં જાણે છે. ત્રણેય કાળના બધા જ જ્ઞેયોને બધી જ પર્યાયો સહિત એક જ કાળમાં જાણે છે, એક જ સમયમાં જાણે છે. એટલે સૂક્ષ્મ વસ્તુ ગમે તેવી હોય, જે થવાની છે ભવિષ્યમાં, એ પણ કેવળી ભગવાનના જ્ઞાનમાં તો આવે છે. અતિ સૂક્ષ્મ વસ્તુ જે ઇન્દ્રિય દ્વારા જાણવી અશક્ય છે, એ પણ ભગવાનને જ્ઞાનમાં તો આવે છે. આવું સ્વરૂપ છે ત્યારે એ જ્ઞાનમાં આ અખંડ આત્મા છે, છતાં એમાં અનંત ગુણો રહ્યા છે એવું ભગવાનને જ્ઞાનમાં જણાય છે, એવું ભગવાનને જ્ઞાનમાં જણાય છે. એટલે એ રીતે જો વિચાર કરવા જઈએ તો એમાં જે પરસ્પર વિરોધની વાત હતી એ વિરોધ સમી જાય છે. પણ જેને સમ્યક દર્શન થયું છે અથવા નથી થયું, અને જેને કેવળ જ્ઞાન નથી થયું, એવા જીવને જ્યારે પોતાની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવી છે, એવો એ સાધક થયો છે, તો એવા સાધક જીવને એ સાધનામાં છે ત્યારે એ વખતે એને હજી અતિન્દ્રિયપણે જ્ઞાન થતું નથી, એને હજી સર્વજ્ઞતા પ્રગટ નથી થઈ, એટલે એને એ જણાતું નથી કે અનંત ગુણ છે. એ વાત એને ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવતી નથી. એટલે પ્રભુના જ્ઞાનમાં જે વાત આવી એને એ પરોક્ષ રીતે જાણે છે, તો એ વ્યવહારથી જાણે છે એમ કહેવામાં આવ્યું. પણ સાથે ને સાથે પોતાના સ્વરૂપમાં જવું છે તો એ પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, નિશ્ચય નહીંથી જે કહેવામાં આવે એવું ત્રણેય કાળ શુદ્ધ રહેતું સ્વરૂપ, એ સ્વરૂપ પરમ સત્ય છે, એ આશ્રય કરવા લાયક છે. તો એનો આશ્રય કરતા એને પણ એવી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે, એને પણ એ પ્રમાણે શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. અને એમાં જ્યારે એ પૂર્ણતા પ્રગટ કરે છે તો એને પણ એ જ પ્રમાણે કેવળ જ્ઞાનમાં જેમ જણાય છે એમ અતિન્દ્રિયપણે પોતાના આત્મપ્રદેશોથી પ્રત્યક્ષ બધું જ જાણપણું થાય છે. એટલે જિનેશ્વર ભગવાનના વચનમાં જેને શ્રદ્ધા છે અને એ વચનોને જે બરાબર સમજે છે, એનું બરાબર અભ્યાસ રૂપે એ ધ્યાન કરે છે, મનન મંથન ચિંતવન કરે છે, એને પછી એવા કોઈ વિરોધ રહેતા નથી. એટલે જિનેશ્વર ભગવાનની વાણીમાં એ સ્યાદવાદથી એ બધો વિરોધ દૂર થાય છે. અને પછી એમાં જે પુરુષો રમે છે એમ અહીંયા કહ્યું છે, તો જે સાધક જીવ છે એ એમાં ખૂબ રૂચિ સહિત, પ્રીતિ સહિત એમાં પરિણમે છે. હવે પરિણમવું શું થાય? એ વાણીમાં તો કોઈ બીજી રીતે પરિણમવું થતું નથી, એ કોઈ વાણી તો પૂદગળ છે, એમાં પૂદગળમાં બીજો કોઈ વિલાસ રહ્યો નથી. પણ એ વાણી શું છે? એ વાણી વાચક છે, અને એનું જે વાચ્ય છે એ વાચ્યને આ સાધક જીવ જેમ છે તેમ સમજે છે, વિચારે છે, મનોમંથન કરે છે, અને એવી જ શ્રદ્ધા કરે છે. એવી એ શ્રદ્ધા કરે છે ત્યારે એને એવી શ્રદ્ધા હજી અનુભવ સહિતની નથી. તે વખતે એ નિર્વિકલ્પ ધ્યાનમાં માત્ર જે દ્રવ્યશ્રુતમાં આવ્યું એ પ્રમાણે શુદ્ધ નિશ્ચય નહીંથી જે સ્વરૂપ છે એવા પોતાના નિજ સ્વરૂપની સમીપતાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, તો એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને જે બદલાતું નથી એવું ધ્રુવ પોતાનું સ્વરૂપ એ તરફ લઈ જાય છે, અને એમાં એની સરમુખતા કરે છે અને એને એ અનુભવે છે. એટલે એવો જે અનુભવ કરે છે એને એ પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે. પોતાનું સ્વરૂપ જ અનુભવમાં આવે છે એટલું જ નહીં, પણ પોતે જગતથી જુદો છે, ન્યારો છે, બધી રીતે બધાથી જુદો, અને પોતે પૂર્ણ આનંદ, જ્ઞાન, સુખ, શાંતિનો પિંડ છે. એને બહારની કોઈની અપેક્ષા નથી, બધું પોતાનામાં ભર્યું પડ્યું છે એવું એને અનુભવમાં આવે છે. એવું જ સુખરૂપે, આનંદરૂપે એને અનુભવાય છે. પોતે બધાથી ભિન્ન એક તો અનુભવાય છે, આ હું આત્મા એમ અનુભવાય છે. બીજું એનું જ્ઞાન છે, એને વિશેષતાથી જાણે છે, જેને આપણે સમ્યક જ્ઞાન કહીએ છીએ, તે પરોક્ષપણે એમ જાણે છે. પ્રત્યક્ષપણે જાણવું એટલે તો પોતાના આત્માના બધા પ્રદેશોથી જાણવું એને પ્રત્યક્ષ કહીએ છીએ, એ અપેક્ષાએ આને પરોક્ષ કહીએ છીએ કે જે એણે શુદ્ધ જ્ઞાનમાં જેવું પહેલા પૂર્વે અભ્યાસ કરી અને જાણ્યું હતું એવું જ હવે એ અનુભવ જ્યારે થાય છે ત્યારે એને બરાબર દ્રઢતાપૂર્વક જાણે છે, અને જાણે છે એટલે એની બરાબર શ્રદ્ધા થાય છે. આવું સમ્યક દર્શન એ કોના આશ્રયે થાય છે? તો કે એ જે બદલાતું નથી એવા ધ્રુવના આશ્રયે થાય છે. અને આ થયું કેવી રીતે? તો કે એને જીનેશ્વર ભગવાનની વાણી સાંભળી અને એને કોઈ પણ પ્રકારનો એમાં શંકા કે આશંકાનો ભાવ થયો નહીં, અને પછી એણે એ વાણીમાં ખૂબ વિશ્વાસ કર્યો અને એ જ પ્રમાણે એને શુદ્ધ નિશ્ચયનો વિષય જે ભગવાન આત્મા એના તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ઢાળી દીધા, વાળી દીધા અને એમ એને અનુભવ થયો એટલે એની શ્રદ્ધા અનુભવ સહિતની સમ્યક થઈ. સમ્યકપણે શ્રદ્ધા થતા બધા જ ગુણોનું પરિણમન એનું સમ્યકપણે જ એને અનુભવાય છે. અને એ અનુભવ થયો એ પર્યાય જે છે એ જ એના આત્માને જાણનારી એ નિર્મળ પર્યાય થઈ, એટલે વિરોધાભાસ પણ કોઈ રહેતો નથી. અને અહીંયા જે કહ્યું કે જીનેશ્વર ભગવાનનું વચન વાણી તેમાં એ રમણતા કરે છે, તો એ રમણતાનો અર્થ એવો થયો કે નિશ્ચયને નિશ્ચય રૂપે જાણે છે અને વ્યવહારને વ્યવહાર રૂપે જાણે છે. જે દ્રષ્ટિનો વિષય છે એ ત્રિકાળ શુદ્ધ છે, એ શુદ્ધનયનો વિષય છે, એને એ પ્રમાણે એ ગ્રહણ કરે છે. અને એ વખતે એની દ્રષ્ટિ પર્યાય તરફ જતી નથી એટલે એ એવી રીતે પોતાના સ્વરૂપમાં જાય છે. એટલા માટે અહીંયા એમ કહેવામાં આવ્યું કે એવું જેને થાય છે એને મિથ્યાત્વનું વમન થઈ જાય છે. હવે મિથ્યાત્વનું વમન થાય છે એટલે મિથ્યાત્વ તો અનાદિનું એને હતું જ, અનાદિનું એને મિથ્યાત્વ હતું, પણ એને જ્યારે પોતાનું સ્વરૂપ જણાય છે, દ્રષ્ટિ એના તરફ જાય છે, અનુભવ થાય છે, એટલે એને સાચી શ્રદ્ધા થાય છે, એ સમ્યકપણું થાય છે. એટલે પહેલા જે પર્યાય મિથ્યા ભાવે હતી, મિથ્યાત્વ રૂપે હતી, ઊંધી માન્યતા રૂપે હતી, એ પર્યાય તો વિલીન થઈ જ ગઈ છે, અને હવે જે નવી પર્યાય થઈ એ નવી પર્યાય છે તે સમ્યક્ત્વ રૂપે થઈ. એટલે ખરેખર જોવા જઈએ તો મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. કેમ કે જે મિથ્યાત્વ હતું એ તો પૂર્વની પર્યાયમાં હતું. બહુ શાંતિથી સમજવા જેવું છે પ્રભુ. આમાં જ્યારે મિથ્યાત્વ હતું એ પર્યાય જે છે એ તો વિલીન થઈ ગઈ, અને સ્વરૂપના આશ્રયે જે દર્શન થયું, જે જ્ઞાન થયું, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું, અને જે પર્યાય છે એ તો પોતાના સ્વરૂપને જાણનારી છે. એ વખતે એ જાણવાને કારણે, અનુભવ સહિત જાણવાને કારણે એની શ્રદ્ધા સમ્યક થઈ છે એટલે સમ્યક્ત્વ પ્રગટ થયું છે. એટલે સમ્યક્ત્વ જ્યારે પ્રગટ થયું છે એ પર્યાય બીજી છે, એ જુદી છે, એ નવી છે. એ પર્યાય નવી પર્યાય છે. પૂર્વની પર્યાય જે હતી એ મિથ્યાત્વ રૂપે હતી, એ મિથ્યાત માન્યતા રૂપે હતી, મિથ્યા શ્રદ્ધા રૂપે હતી, અજ્ઞાન રૂપે હતી, પણ હવે જે પર્યાય થઈ એ પર્યાય તો એ સમ્યક્ત્વ રૂપે થઈ. એટલે એક પર્યાયથી બીજી પર્યાય થતા કોઈ સમય લાગતો નથી, એ વચમાં સમયનો ગાળો છે જ નહીં, એ બીજા સમયની જ પર્યાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે તુર્ત જ દેખે છે, આત્માને તુર્ત જ દેખે છે, અને કેવા આત્માને તુર્ત જ દેખે છે એની પણ અહીંયા વાત કરવામાં આવી કે એ અતિશય રૂપ પરમ જ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને તુર્ત જ દેખે છે. પરમ જ્યોતિ પ્રકાશમાન એટલે એ પોતે જ્ઞાન સ્વરૂપ છે, સ્વ અને પરને જાણનાર એ જ્ઞાન છે. એ પોતાને જાણે છે ત્યારે એ પરને પણ જાણે છે, પરને જાણે છે, એમાં એ જ્ઞાન તો એનું પોતાનું જ છે. એટલે ખરેખર તો નિશ્ચયથી તો એ પોતે પોતાને જ જાણે છે, પોતાના જ્ઞાનની પર્યાય, પોતાના જ્ઞાનની પર્યાય જેમાં એ પર જ્ઞેયો જેમ છે તેમ ઝળકે છે એવા પોતાના જ્ઞાનની પર્યાયને જ એ જાણવા વાળો છે. એટલે સ્વ પર પ્રકાશક કહેતા ખરેખર તો એ પોતે પોતાને જ જાણે છે. આવી એની અદભુત દશા થાય છે. એટલે એવો એ ભગવાન આત્મા છે કે જે પોતે પોતાને જાણે છે, પ્રકાશે છે, પોતે પોતાના જ્ઞાન દ્વારા જે પ્રકાશમાં આવે છે, અતિન્દ્રિયપણે જે પોતે જણાય એવો છે, એ ત્રિકાળ રહેવાવાળી ચીજ છે, અનંત ગુણોનો પિંડ છે. અને આગળ કહે છે કે એ નવીન ઉત્પન્ન પણ થયો નથી, પહેલેથી એમને એમ છે, એવો ને એવો જ છે. એને ક્યાંય કોઈ રીતે મલિનતા વ્યાપી જ નથી, એનું તો શુદ્ધ નિર્મળ સ્વરૂપ જ છે. માત્ર એ કર્મથી આચ્છાદિત હતો એટલે હવે એ પ્રગટ વ્યક્ત થયો. હવે પ્રગટ વ્યક્ત થયો એમાં એમ કહેવામાં આવે વ્યવહારથી કે એને કર્મોનો નાશ કર્યો, ઘાતી કર્મોનો નાશ કર્યો. કેવળ જ્ઞાન થાય ત્યારે આપણે એમ કહીએ કે સમ્યક દર્શન થાય ત્યારે એમ કહીએ કે દર્શન મોહનીનો એને ઉપશમ કર્યો, ક્ષયોપશમ કર્યો કે ક્ષય કર્યો. પણ ખરેખર એવું કંઈ કરે છે? પોતે તો પોતાના સ્વરૂપમાં પુરુષાર્થ કરે છે, અને ત્યારે એ પુરુષાર્થ કરે છે એ પોતાને જે પ્રાપ્તિ થાય છે એ તો એની પોતાની ઉપલબ્ધિ છે. એમાં પેલા દ્રવ્ય કર્મ જે છે, જે કારણે રજકણો જે કર્મરૂપે બંધાયેલા છે, એની કોઈ પ્રકૃતિ છે, એ પ્રદેશ બંધ પણ કરે છે, સ્થિતિ બંધ અને અનુભાગ એ રીતે ચાર પ્રકારે બંધ રૂપ થયા છે, એ તો બીજું દ્રવ્ય છે. તો એનું શું કરે જીવ? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતો નથી એ વાતને આપણે બરાબર સિદ્ધાંત તરીકે સ્વીકારી છે, ત્યારે એનું શું કરે? તો એનું કંઈ કરે નહીં. ખરેખર તો પોતાની એવી ઉત્કૃષ્ટ દશા થઈ છે એટલે સામે એ પેલા કર્મ જે છે એ ખરી જાય છે, અથવા તો ફળ આપવા રૂપે રહેતા નથી, ઉપશમ થાય છે કે ક્ષયોપશમ થાય છે. એ બધું એ જે થાય છે એ કર્મનું, એનું પૂદગળોનું એ પ્રકારે પરિણમન એના પોતાના કારણે થાય છે. એમાં અહીંયા જીવની જે ઉત્કૃષ્ટ દશા થઈ છે એ તો નિમિત્ત માત્ર છે, એ નિમિત્ત કારણ છે. બાકી પૂદગળોનું પરિણમન એના પોતાને કારણે થાય છે, બંને વચ્ચે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવ કંઈ એ કર્મોને એ ઉપસમાવી દેતો નથી કે એનો ક્ષય કરતો નથી, એ બધું પૂદગળોનું એના કારણે થાય છે. માત્ર એટલું જ કે જીવના ભાવ અહીંયા એવા છે, પોતે શુદ્ધ ભાવ રૂપે પરિણમન કરે છે તો સામે એવી દશા થાય છે. એ સમયે એને મિથ્યાત્વ રહ્યું નથી એમ કહીએ છીએ. ત્યાં પણ એમ જ છે કે મિથ્યાત્વ તો એની પૂર્વની પહેલાની પર્યાયમાં હતું, હવે તો એને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન થયું છે, એ તો પર્યાય જ નવી છે. અને એ નવી પર્યાય જે છે એ તો શુદ્ધ નિર્મળ પર્યાય છે, એમાં એને એને શ્રદ્ધા થાય છે. એટલે એ રીતે એ મિથ્યાત્વને વમી દે છે એ પણ વ્યવહારથી કહેવામાં આવે. પણ શ્રદ્ધા પછી સાચી સમ્યક થઈ છે એટલે અહીંયા એનું મહત્વ દર્શાવવું છે. એટલે એમ કહેવામાં આવ્યું કે એ મિથ્યાત્વ ફરી પાછું એને આવતું નથી, કેમ કે વમી દે, વમેલી વસ્તુને આપણે ફરીથી ગળતા નથી, એ અપેક્ષાથી એવા શબ્દ મૂકવામાં આવ્યા છે કે વાંત મોહા એને વમી દે છે, ફરી એને મિથ્યાત્વ થતું નથી, એમ કરીને એ કહેવામાં આવ્યું. એનું સમ્યક પરિણમન જ પછી રહે છે, એની દ્રષ્ટિ પછી સ્વરૂપ તરફ જ રહે છે. પછી એ સમ્યક દ્રષ્ટિ થયો છે એટલે એને પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સુખ દેખાતું જ નથી. એટલે જગતમાં જે જે જ્ઞેયો છે એ બધા જ્ઞેયોમાં એ લુપ્ત થતો નથી. કોઈક અપેક્ષાએ એ જ્ઞેયો સાથે જોડાવાનું થતું હોય, કોઈક અપેક્ષાએ, તો પણ એ સમજે છે કે એનાથી પોતે ભિન્ન છે અને એમાં એને સુખની પ્રાપ્તિ નથી. એ વાત એની સમજમાં પૂરેપૂરી એ વખતે પણ હોય છે. તો આ રીતે અહીંયા આ ચોથા શ્લોકમાં એક સાથે ત્રણ વસ્તુ કહેવામાં આવી. બીજી પણ એક વાત આમાં સાથે લીધી કે એવો છે એની અંદર કે જેમાં એ અન્ય મત જે છે એનું નિરાકરણ કરવામાં આવ્યું. એટલે કે નૈયાયિક છે, વેદાંતી છે, બૌદ્ધ મત છે, એ બધાનું એમાં નિરાકરણ થઈ જાય એવી પણ એક વાત એમાં એ લેવામાં આવી છેલ્લે કે એ એવો છે. કેવો છે? તો કે સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી. એ ગમે તેટલા કુનયો ગમે તે પ્રકારની માન્યતાઓ બીજાઓ ધરાવતા હોય તો એવી માન્યતાઓ દ્વારા એના સ્વરૂપને કોઈ રીતે વાંધો આવતો નથી. આ વાત અહીંયા કરવામાં આવી. એટલે આ ચોથો શ્લોક છે એ ઘણો મહત્વનો છે, અને એમાં ખાસ કરીને મુખ્યત્વે જો વિચાર કરવામાં આવે તો જે જીન વચનમાં રમે છે એ વાતનો વધારે ને વધારે વિસ્તાર થઈ શકે એવો છે કે કઈ રીતે જીન વચનમાં રમવું, જીનેશ્વરની વાણીમાં એવું શું છે. તો જેમ નિશ્ચયથી જેવું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપની પ્રાપ્તિને અર્થે જે પુરુષાર્થ કરવામાં આવે એને સ્વીકાર કરવો, જીનેશ્વર ભગવાનની વાણીમાં જે કહેવામાં આવ્યું છે એનો સ્વીકાર કરવો, એટલે માત્ર વાંચી જવું કે યાદ રાખવું કે ગોખવું એમ નહીં, પણ એનો આત્મામાં એ રીતે પ્રાદુર્ભાવ થવો જોઈએ, આત્મસાત એ વાત થવી જોઈએ કે નિર્વિકલ્પ ધ્યાનમાં જેમ પ્રભુને જેવું જણાવ્યું છે એવું એને પણ પોતાનું સ્વરૂપ જણાવવું જોઈએ. તો જ એણે પ્રભુના વચનોનો, જીનેશ્વર ભગવાનના વચનોનો એણે ખરેખર સ્વીકાર કર્યો કહેવાય. દાખલા તરીકે હું તમને એક વાત કહું કે આપણે એમ તો કહીએ છીએ કે છ દ્રવ્ય છે અને દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે. દરેક દ્રવ્ય સ્વને આધીન છે, કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી. સ્વાધીનતા મુખ્ય છે, સ્વતંત્રતા મુખ્ય છે, કે કોઈ રીતે બીજું દ્રવ્ય હોય એને આધીન થતું નથી, પોતે પોતાને આધીન છે. આ વાતને આપણે બરાબર જાણીએ છીએ, સમજીએ છીએ, તેમ છતાં પણ દ્રવ્યની સ્વતંત્રતાને આપણે આપણા જીવનમાં કેટલા અંશે આપણે સ્વીકારી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયને કંઈ કરતી નથી, સ્પર્શતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે નહીં, બીજા દ્રવ્યની પર્યાયને કરે નહીં. આ વાતને આપણે સિદ્ધાંતની રીતે બોલીએ સમજીએ છીએ, પણ છતાં પણ આપણે ક્યાં સ્વીકાર્યું છે, કેટલું સ્વીકાર્યું છે? આપણે એમ કહીએ, આ શરીરની વાત કરતા હોઈએ ત્યારે આપણે શું કહીએ છીએ કે આજે તો હું એક્સરસાઇઝ કરી આવ્યો. એક્સરસાઇઝ કોને થઈ? એક્સરસાઇઝ આત્માની કે શરીરની? અને એ એક્સરસાઇઝ કરાવનારો હું કહેતા તો આત્મા છે. તો આત્મા એ શરીરના કામો એ કરી શકે કે શરીર પાસે એવા કામો કરાવી શકે? હું એક્સરસાઇઝ કરું છું કે કરાવું છું આ શરીરને, એમ કહેવું એ કેટલું સાચું છે? કોઈ એમ કે આ તો ઉપચારથી કહીએ છીએ, બાકી બરાબર છે, અમે તો માનતા તો નથી, પણ પ્રભુ તમે માનતા નથી, પણ તમે બરાબર શાંતિથી વિચાર કરો તો તમને જો ખરેખર આત્માને, તમારા આત્માને શરીર સાથે એટલો દેહાધ્યાસ રહ્યો ન હોય તો પછી એની એટલી સભાનતા પણ વર્તતી ન હોય. શરીર પ્રત્યેની જે સભાનતા વર્તે છે એ જ બતાવે છે કે શરીર પ્રત્યે કેટલો દેહાધ્યાસ છે. અને દેહાધ્યાસ છે એનો અર્થ જ એ છે કે શરીરમાં એકરૂપતા માની છે, શરીરમાં એ પૂદગળમાં એકરૂપતા માની છે, અને એકરૂપતા માની છે એટલે તો બધું એક એ જ પ્રમાણે કરી રહ્યો છે. સ્વાધ્યાય પૂરતી વાત બરાબર કે આત્મા અને શરીર જુદા, પછી જેવું પુસ્તક બંધ થાય એટલે પછી પાછા ભેગા થઈ જાય, એમ જ ચાલે છે ને? એમ જ ચાલી રહ્યું છે અત્યારે, બધાનું એમ જ ચાલી રહ્યું છે. પણ એ વાતને જ દ્રઢ કરવાની છે. અને કૃપાળુ દેવે ભેદ જ્ઞાનની વાતમાં જે કહ્યું છે, ભેદ જ્ઞાનની વાત કરી એમાં કૃપાળુ દેવે તો એ કઈ રીતે ભેદ જ્ઞાનનું કહ્યું છે કે તું શરીરથી જુદો છો એવું ભેદ જ્ઞાન કર, આ શરીરથી તું જુદો છો એવું ભેદ જ્ઞાન કર, એવા વચનો કયા છે? આપણે જાણીએ છીએ કે ભેદ જ્ઞાન તો કોનાથી કરવાનું છે કે સ્વથી પરનું ભેદ જ્ઞાન કરવાનું છે કે સ્વ દરેક પરથી જુદું છે એમ એને ભેદ જ્ઞાન કરવું છે. પણ એની જગ્યાએ કૃપાળુદેવે આવા શબ્દો મૂક્યા. કેમ મૂક્યા છે? એટલા માટે કે સૌથી વધુ જો તને ક્યાંય અભેદપણું ભાસતું હોય તો તને તારા જે શરીર સાથે તું રહ્યો છે એ શરીર સાથે તને ખૂબ અભેદપણું રહ્યું છે, એટલે કે તને એનામાં એકરૂપપણું રહ્યું છે. તું પોતાને એ શરીર રૂપે જ માને છે. જે શરીર છે એ તો વર્તમાન જે પર્યાય છે એને અનુરૂપ મળ્યું છે. મનુષ્યની પર્યાય છે તો મનુષ્યનું શરીર મળ્યું છે, દેવની પર્યાય છે તો દેવનું મળ્યું છે. એટલે એ પર્યાય પણ તારી નથી, એ તારું સ્વરૂપ નથી, તો પછી એ પર્યાયને અનુરૂપ જે શરીર મળ્યું હોય એ તો તારું ક્યાંથી હોય પ્રભુ? આ વાત જે જીનેશ્વરની વાણીમાં જે આવી છે એને ક્યાં આપણે સ્વીકારી છે? એટલે સ્વીકારવાની વાત અહીંયા તો આપણે કરી રહ્યા છીએ કે જીન વચનની અંદર રમણતા કરવી, એટલે આ રીતે રમણતા કરવાની કે જેમ પ્રભુએ કહ્યું છે એમ એને સ્વીકારવું, એમ એને માનવું, અને એમ જ પછી એને અનુભવવું, એમ જ અનુભવવું, તો એ જીનેશ્વરના વચનમાં રમણતા કરી એમ કહેવામાં આવે. અને એવી રમણતા કરવા વાળા જે છે એ પોતે પોતાના મુક્ત સ્વરૂપને તરત જ પ્રાપ્ત કરી લે છે. એમને તો મુક્તિ દૂર હોતી જ નથી. આસન ભવ્ય જીવો આપણે કહીએ છીએ ને, આસન ભવ્ય જીવો કોણ છે, એમનું શું થઈ રહ્યું છે? તો કે એમને તો જીનેશ્વરની વાણીમાં પૂરેપૂરી શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અને બીજી કોઈ વસ્તુમાં એમને ગમે તેટલું દબાણ લાવવામાં આવે ને તો પણ એમને વિશ્વાસ બેસતો નથી. જીનેશ્વર સિવાય બીજી કોઈ વાતમાં એમને વિશ્વાસ નથી. એક જ વાતમાં વિશ્વાસ છે કે જેમ ભગવાને કહ્યું છે એ જ પરમ સત્ય છે, એ સિવાય બીજું કોઈ સત્ય હોઈ શકે જ નહીં. ઓમકાર ધ્વનિમાં આવ્યું છે તે જ સત્ય છે. આપણે પણ એવો સ્વીકાર કરવાનો છે. બીજો એક્ઝામ્પલ લઈએ, આપણે તો આપણે નવતત્વની શ્રદ્ધાનો વિચાર કરીએ તો નવતત્વની શ્રદ્ધા પણ આપણે બોલી જઈએ, યાદ રાખી જઈએ, ગોખી જઈએ, બીજાને સમજાવી દઈએ, પણ નવતત્વની સાચી શ્રદ્ધા છે? જો એવી સાચી શ્રદ્ધા હોય એવી સાચી શ્રદ્ધા હોય તો સમ્યક દર્શન થયા વિના રહે જ નહીં. સાત તત્વની શ્રદ્ધા એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ આના વિશે ઘણો વિસ્તાર કર્યો છે. એની સાથે બીજા લક્ષણો દર્શાવ્યા છે, પણ સાત તત્વની શ્રદ્ધાને મુખ્ય લક્ષણ કહેવામાં આવ્યું છે. સાત તત્વ કહો કે નવ તત્વ કહો, એને મુખ્ય લક્ષણ કહેવામાં આવ્યું છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ, સંકેતનું મુખ્ય લક્ષણ એને કહેવામાં આવ્યું છે. બીજા બધા જે કહેવામાં આવ્યા છે એની સાથે બીજા ત્રણ પણ કહેવામાં આવ્યા છે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, જીનેશ્વર ભગવાનની શ્રદ્ધા, સ્વ પરનો ભેદ એમાં એને પણ, કે બીજું ત્રીજું લક્ષણ કહેવામાં આવ્યું, અને ચોથું લક્ષણ પોતાનું સ્વની શ્રદ્ધા, પોતે પોતાનું જેવું સ્વરૂપ છે એની શ્રદ્ધા, એમ ચાર પ્રકારે એમ કહેવામાં આવ્યું. પણ એમાં સૌથી પહેલી વાત જે લેવામાં આવી છે એ તો એ લેવામાં આવી છે કે સાત તત્વ નવ તત્વની શ્રદ્ધા એ લક્ષણ જે છે એ જ સમ્યક્ત્વનું લક્ષણ છે. હવે એ સમ્યક્ત્વનું લક્ષણ છે તો એનો અર્થ શું થયો કે એવી શ્રદ્ધા હોય એને તો પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યા વિના રહે જ નહીં. તો સાચી એવી શ્રદ્ધા જો પ્રગટ થઈ હોય તો અનુભવ થવો જ જોઈએ. અનુભવ નથી થયો એનો અર્થ જ એ છે કે નવ તત્વ સાત તત્વની પણ યથાર્થ શ્રદ્ધા થઈ નથી. એ સાત તત્વની શ્રદ્ધા કરવાનું ક્યાંથી આવ્યું છે એ ક્યાંય બીજે બહારથી નથી આવ્યું, જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યું છે, એમાં એ વાત આવી છે. એટલે એમાં જે રમે છે, જે જીનેશ્વર ભગવાનના વચનોમાં વાણીમાં જે રમે છે, રમણતા કરે છે, એમાં જે પ્રીતિ કરી રહ્યો છે, એવો એ પુરુષ એ પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. કેમ કે એ વાણી જેવી છે, એ વાણી કેવી છે એને માટે થઈ, એને અગાઉ આપણે વાત કરી કે એ બધા જ વિરોધોનો નાશ કરનારી છે, જેમ છે તેમ સ્વરૂપને જણાવનારી છે, એવી એ અદભુત વાણી છે. તો આ ચોથા શ્લોકની કેટલીક અગત્યની વાતો જે હતી એને આપણે અત્યારે અહીંયા વિસ્તાર કર્યો. હવે અહીંયા આગળ વાત કરે છે, આનો ભાવાર્થ આપણે કરી ગયા છીએ, અને એમાં ભાવાર્થમાં પણ જે વાત છે એ અહીંયા બરાબર બેસી જાય છે કે અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ પર્યાર્થિક નહીને ગૌણ કરીને તેને વ્યવહાર કહેવામાં આવ્યો છે. એટલે વ્યવહાર છે ભલે, બધું બરાબર છે, પણ એવો વ્યવહાર જે છે તે આદરણીય નથી. એ વ્યવહાર જાણેલો જ પ્રયોજનવાન છે. પોતાના સ્વરૂપમાં જવા માટે તો, પોતાના સ્વરૂપમાં જવા માટે તો શુદ્ધ નિશ્ચય નહીં, એ જ એકમાત્ર આશ્રય કરવા લાયક અને આદરણીય છે. અને શુદ્ધનો સ્વીકાર કરી અને એનો આશ્રય ક્યારથી શરૂ કરવાનો, એને માટે કોઈ તિથિ તારીખ ટાઈમ નક્કી છે? ક્યારથી કરવાનો? એને માટે હજી ટાઈમ નથી આવ્યો, એનો હજી કાળ નથી પાક્યો, ક્યારથી કરવાનો? હજી ઘણાના મનમાં એમ છે કે ના, શરૂઆતમાં તો આપણે શુભ ભાવ જ હોય, શુદ્ધની વાત તો બધી પછી હોય, હમણાં નિશ્ચયની વાત ન હોય. અને આવો ઉપદેશ અત્યારે ભારતમાં તો મોટા ભાગના ને એવો જ ઉપદેશ આપવામાં આવી રહ્યો છે. એવો જ કેટલા બધા સાધુ પુરુષો એ બધો એવો ઉપદેશ આપી રહ્યા છે કે હમણાં તમે આ રહેવા દો, હમણાં નિશ્ચયની વાત રહેવા દો, હમણાં તો આ શુભ કરો. એવું હતું હશે? શુભ તો અટકવાનું સ્થાન છે, શુભ તો આવ્યા વિના રહેવાનું જ નથી, શુભ તો આવવાનું જ છે. શુદ્ધનો જ પુરુષાર્થ હોય, ઘઉં આવવાના હોય એટલે ઘાસ તો થવાનું જ છે, ઘાસનો પુરુષાર્થ ન હોય, આટલું એક યાદ રાખો એટલે બધું બાકી બધું સર્વ આપ મેળે બધું બરાબર સવળું સમજાઈ જશે. શુદ્ધનો જ પુરુષાર્થ હોય, ઘઉં જ વાવવાના હોય, ઘાસની ચિંતા કરવાની હોય જ નહીં, એ ઘાસ તો તમને બાય પ્રોડક્ટ તરીકે મળે. તમે શુદ્ધનો પુરુષાર્થ કરો એટલે શું કરશો? આ દિવ્ય ધ્વનિમાંથી જે આવ્યું છે એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરશો, એ ભાવને કેવો કહેવાય? એ પરમ શુદ્ધ ભાવ કહેવાય, પરમ શુભ ભાવ કહેવાય. શુદ્ધ ભાવમાં જવા માટેનો જે પુરુષાર્થ થાય, પોતાના સ્વરૂપમાં જવા માટેનો જે પુરુષાર્થ જીવ કરે છે, એ વખતે એ ભાવ જે છે, જ્યાં સુધી શુદ્ધમાં પોતાના સ્વરૂપમાં નથી જતો ત્યાં સુધીનો એ સમયગાળો, એ વખતનો એનો ભાવ છે, એ શુભ ભાવ તો છે. એનાથી ઉત્કૃષ્ટ બીજો શુભ ભાવ શું હોય? છ કલાક તમે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરો, પ્રવચન સાંભળો છો, શાસ્ત્ર વાંચો છો, સ્વાધ્યાય કરો છો, તો આ બધું શું છે? શુભ ભાવ નથી તો બીજું શું છે? એ તો ઉત્કૃષ્ટ શુભ ભાવ છે, જેમાં તો તમને બીજી કોઈ રીતે ક્યાંય માન કસાય પણ તમારો પોસાય નહીં, એવો શુભ ભાવ છે. ત્યાં તો બીજી કોઈ રીતે તમને એમાં અભિમાન પણ ના આવે, કે કંઈ દ્વેષ પણ ન થાય, કે રાગ પણ ન થાય, એવો તો એમાં શુભ ભાવ છે. એટલે શુભ ભાવનો અર્થ સમજે તો એને ખ્યાલ આવે ને કે શુદ્ધનો પુરુષાર્થ કરતા તો ઉત્કૃષ્ટ શુભભાવ આવે છે. અને જ્યારે શાસ્ત્રમાં વાંચવામાં આવે કેવડી ભગવાનના સ્વરૂપનો વિચાર કરતા હોઈએ, એમાં કેવડી ભગવાન સંબંધીની વાત જ્યારે વાંચવામાં આવે અને સમજવામાં આવે, ત્યારે ત્યાં ને ત્યાં બેઠા બેઠા નમસ્કાર થઈ જાય છે કેવડી ભગવાનને. મંદિરમાં જવાનું પણ થતું નથી અને ત્યાં બેઠા બેઠા નમસ્કાર થઈ જાય છે. પ્રતિમાની સમક્ષ ગયા વગર ત્યાંથી આંખ બંધ થઈ જાય છે, નમસ્કાર થઈ જાય છે. આવું તો બને છે. એટલે પૂજા, વિનય, ભક્તિ, સ્તુતિના ભાવ જે છે એ શુભ ભાવ છે, નહીં કે પેલી ક્રિયા. બે હાથ જોડાવા કે ન જોડાવા એની સાથે એનો કોઈ સંબંધ નથી, ભાવ સાથે સંબંધ છે. શુભ જો બંધ પડવામાં તમારો ભાવ, ક્રિયા સાથે કોઈ સંબંધ નથી. આ વાત પણ બહુ મહત્વની છે. ઘણાના મગજમાં આ વાત બહુ બેસતી નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું એનું, પછી આપણે પાંચમી ગાથા ઉપર આજે જઈએ. કે ડોક્ટર છે, એ સર્જરી કરે છે અને એની ઈચ્છા એવી છે કે આ માણસને મારે બચાવી લેવો છે. ખૂબ મંદરમાંથી એને ભાવ છે કે આ સર્જરીમાં ગમે તેમ કરીને આ માણસને એને બચાવી લઉં. કેસ બહુ ડિફિકલ્ટ છે, બરાબર છે. તે છતાં પણ એ ભાવ એનો એવો જ છે, પણ છતાં એ ડોક્ટર સર્જરી કરે છે અને પેલો માણસ ટેબલ ઉપર મરી જાય છે. ટેબલ ઉપર મરી જાય છે. હવે જ્યાં સુધી એને સર્જરી નહોતી કરી, એટલે કે જ્યાં સુધી એના પેટ ઉપર કે જ્યાં સર્જરી કરતો ત્યાં એના ઉપર હજી એને કાપો મૂક્યો નહોતો, ત્યાં સુધી તો પેલો જીવતો જાગતો હતો, બોલતો ચાલતો હતો. અને આ જેવું એની નાઇફ ચલાવે છે અને ત્યાર પછી તરત જ પેલો મરી જાય છે. બ્લીડિંગ થાય છે, ગમે તે કંઈક થાય છે, બરાબર છે. આ જ રીતે બીજો એક માણસ જે છે એ એક માણસને ચપ્પુ મારે છે, સાદુ ચપ્પુ મારે છે. પેલો માણસ મરતો પણ નથી અને થોડી એની ઇન્જરી થાય છે. એનો ભાવ એવો છે કે એને હું મારી નાખું. હવે મારી નાખવાના ભાવ સાથે એ ચપ્પુ મારે છે. એને એટલું ચપ્પુ વાગતું પણ નથી, પણ મારવાનો ભાવ કરે છે. એટલે એને શું થશે? પાપનો બંધ પડશે. એને શું બનશે? પાપનો બંધ પડશે. અને એવા તીવ્ર ભાવ, તીવ્ર પ્રસાય કર્યા છે, મારી નાખું મારી નાખું કરતો કરતો આવ્યો છે, ક્રોધિત થઈ અને એ ચપ્પુ એને મારે છે, તો એ તો જીવ એ નરકમાં જ જવાનો છે. એ પેલો મરે કે ન મરે તો એના આયુષ્ય ઉપર આધાર રાખે છે. પેલાનું પુણ્ય હશે તો એ નહીં મરે, પણ પેલો તો જવાનો જ છે નરકમાં. મારવા વાળો તો નરકમાં જ જવાનો છે. જ્યારે અહીંયા ડોક્ટરની વાત લઈએ કે ડોક્ટરના ઓપરેશનમાં એના ટેબલ ઉપર એ ચપ્પુ ચલાવે છે, એની નાઇફ છે એ, અને પેલો માણસ મરી જાય છે, તો પણ એ ડોક્ટરને પુણ્યનો બંધ થશે. કેમ કે એનો ભાવ મારવાનો નથી, એને બચાવવાનો છે, જીવાડવાનો છે, એનું સારું કરવાનો છે. એટલે ક્રિયા જે થઈ અને જે કંઈ ફળ આવ્યું એની સાથે એનો સંબંધ નથી, ભાવ સાથે સંબંધ છે. મારે તો એક જ વાત કરવી છે કે વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ કે ભાવ સાથે સંબંધ છે, ક્રિયા સાથે સંબંધ નથી. તમે તમારા ઘરમાં બેઠા બેઠા ટેબલ ખુરશી ઉપર બેઠા છો અને દ્રવ્યસૂતનો અભ્યાસ કરી રહ્યા છો અને કેવડી ભગવાનના સ્વરૂપ વિશે તમે વાંચો છો અને એ વાંચતા તમે એવા ભાવ વિભોર થઈ જાઓ છો કે તમારા હાથ સહજ રીતે જોડાઈ જાય છે, નમસ્કાર થઈ જાય છે, આંખમાં બે આંસુ આવી જાય છે. અને બીજી તરફ તમારા બંધુ પૂજા કરવા નીકળે છે, ત્યાં પ્રતિમાની પૂજા કરે છે અને મનમાં એ કંઈક શેરબજારના ભાવ વિચારતા જાય છે અને ત્યાં કડકડાટ જે કંઈ બોલવું છે એ બોલી જાય છે અને જે કરવું છે તે કરી ક્રિયા કરીને ચાલે આવે છે. પણ જાય છે ત્યાં પાછા આવે છે ત્યાં સુધી એમ જ છે કે હું 9:30 થતા પહેલા અહીંયા શેરબજારમાં આ જગ્યાએ હું પહોંચી જઉં. હવે એમાં મને એમ કહો કોનો ભાવ સારો કહેવાય? એ પૂજા પેલા કરીને આવ્યા એ કે અહીંયા તમે ઘેરે બેઠા છો એ? એટલે ક્રિયા સાથે કોઈ સંબંધ નથી, એ વાત મહત્વની છે, સમજવાની છે. એટલે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ અને જ્યારે પ્રભુનો વિચાર કરીએ છીએ, તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનનો વિચાર કરીએ છીએ, શ્રીમંત ભગવાનનો વિચાર કરીએ છીએ, એમની દશાનો વિચાર કરીએ છીએ અને એ અદભુત સ્વરૂપનો વિચાર કરતા જ મસ્તક ઝૂકી જાય છે, હાથ જોડાઈ જાય છે, આંખમાં બે આંસુ આવી જાય છે, તો એના જેવો પૂજાનો બીજો કયો ભાવ હોઈ શકે? એ પૂજા તો સહજ અંતરમાંથી આવે છે અને એમાં ખાસ કરીને જ્યારે પોતે એવો પુરુષાર્થ કરે છે અને એનાથી નથી થતું ને, ત્યારે એને ખૂબ ખૂબ એવો ભાવ આવે છે. અરે હું હજી આ જગ્યાએ રહ્યો ને પ્રભુ આટલા બધા આ પ્રમાણે પહોંચી ગયા, પ્રભુએ પૂર્ણતા પ્રાપ્ત કરીને હું તો અહીંયા આ રીતે રહી ગયો, અનાદિથી હું છું. પ્રભુનો આત્મા પણ અનાદિનો છે, કોઈ આત્મા આગળ પાછળ તો થયા નથી અને અનાદિના હોવા છતાં હું કોઈક વખતે પ્રભુની સાથે એક પણ હોઈશ અને પ્રભુએ તો કેવળ જ્ઞાન પ્રગટ કરી લીધું અને હું તો હજી અહીંયા ને અહીંયા રખડું છું. એમ જે વિચાર આવે છે, એમ વિચાર આવતા એને પ્રભુનો પુરુષાર્થ જે છે એને ખ્યાલમાં આવે છે કે કેવો પુરુષાર્થ પ્રભુએ કર્યો. હું અત્યારે એ વર્તમાનમાં એક 5 મિનિટ માટે પણ અંતરમાં સ્થિરતા કરીને બેસી નથી શકતો, અને પ્રભુ તો કાયમ માટે પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા. કેવો અદભુત પુરુષાર્થ! સહજ રીતે જ અહોભાવ આવે, પણ એ કોને આવે? એ આવો અભ્યાસ કરે છે, એનો વિચાર કરે છે, મનન મંથન ચિંતન કરે એને આવે, કે આમનામ જઈને પ્રતિમાની સામે બોલી આવે એને આવે? પ્રભુ તો ક્યાં બિરાજે છે? પ્રતિમામાં બિરાજતા નથી પ્રભુ તો. એ દ્વારા પ્રભુને આપણે યાદ કરવા છે. પ્રતિમા દ્વારા યાદ કરો, કે અહીંયા દ્રવ્ય સૂતને વાંચીને યાદ કરો, ગમે તે રીતે યાદ કરો, છેવટે તો અંતરમાં એ ભાવ લાવવાનો છે, એ પૂજાનો ભાવ લાવવાનો છે. અને એવો ભાવ આવે છે, પછી એને એવો ભાવ આવે છે તો ઉઠી પૂજા કરવા પણ ચાલ્યો જાય છે. અહીંયા એટલો બધો ભાવ આવી જાય છે તો તે જાય છે, કે જ્યાં પ્રતિમા છે ત્યાં જાય છે, ત્યાં નાચે છે. દેવો પણ પૂજા કરવા જાય છે. શાશ્વત બિંબો છે દેવલોકમાં, શાશ્વત બિંબ છે, અકૃત્રિમ, કૃત્રિમ નહીં, કોઈએ બનાવેલા નહીં, અકૃત્રિમ બિંબ છે. દેવો પણ પૂજા કરવા જાય છે, ઇન્દ્રો પણ જાય છે, અને તે પણ નાચે છે ત્યાં. એટલો બધો ભાવ આવી જાય છે. એટલે એ ક્રિયા શું થાય છે એ નહીં, ભાવ મહત્વનો છે. તો એવા એવા શુભભાવ જે છે તે આવ્યા વિના રહેતા નથી. પણ એ શુભભાવ જ્યારે આવે છે તો એ શુભભાવ, સાચા શુભભાવ ક્યારે આવે છે? તો કે શુદ્ધનું લક્ષ કરતા એવા શુભભાવ આવે છે. એને એ શુદ્ધનું લક્ષ થાય છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનું જે સ્વરૂપ શુદ્ધ નિર્મળ છે એનું લક્ષ થાય છે. અને એની શ્રદ્ધા એને જન્મે છે કે ના, એમના જ્ઞાનમાં હું શુદ્ધ સિદ્ધ સમાન આવ્યો છું, તો છું જ. હવે મારે કોઈ અવિશ્વાસ કરવો જ નથી. સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં, કેવળી ભગવાનના જ્ઞાનમાં જો હું સિદ્ધ સમાન શુદ્ધ છું એમ આવ્યું છે તો હું છું જ. હવે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. હું ભગવાન છું એમ એમણે કહી દીધું છે, તો બસ હવે હું એ ભગવાન તરીકે જીવીશ. આવો નિર્ધાર કરી અને શુદ્ધનો પુરુષાર્થ કરે છે. તો એમાં ક્યાં એ વાત આવી? ઘણા લોકો મને પૂછે છે કે ભાઈ શરૂઆતમાં શું કરવું અને પછી શું કરવું, અને કાં તો કહે છે કે ભાઈ નાના છોકરાઓને શું શીખવાડવું, એમને તો પહેલા શુભની વાત કરવી ને. આ બધા પ્રશ્નોનો જવાબ મેં આ જે વાત કરી એમાં આપી દીધું. હંમેશા શુદ્ધની જ વાત હોય, અને શુદ્ધમાં જે શુદ્ધનો પુરુષાર્થ છે એ જ શુભ છે. અને એ જ અનેક પ્રકારે હોય, પછી તમને એ ગમે તે પ્રકારે હોય, તમે એવા અંતરમાં લીન થઈ જાઓ તો આજે તમને એમ થાય કે નથી, આજે કંઈ કરવું નથી, બસ બીજું કંઈ નથી કરવું, તો તમે પોષદ કરીને બેસી જાઓ છો. પણ જીવને આ ક્યાં કરવું છે? એને તો માન પોષવું છે કે આજે મેં ઉપવાસ કર્યો અને પાંચ જણાને કહેવું છે કે મારે આજે ઉપવાસ છે. એને ક્યાં શું ક્યાં કરવું છે? જેને કરવું છે એની વાત જુદી છે. તો અહીંયા આ વાત ચોથા શ્લોકમાં જે કહેવામાં આવી કે શુદ્ધ નિશ્ચય નહીંથી જે સ્વરૂપ જે છે એનો આશ્રય કરતા ધર્મ પ્રગટ થાય છે. એ ધર્મ એ જ મોક્ષનો માર્ગ છે. એ મુક્તિનું સ્વરૂપ જે છે એની પ્રાપ્તિ માટેનો એ માર્ગ છે. અને એ માર્ગ જીનેશ્વર ભગવાનની વાણીમાં એ આવ્યો છે. આ બાર ગાથા સુધી જે વાત કરવામાં આવી એ બાર ગાથા ની વાત બહુ મહત્વની છે. એટલે એને એમ કહેવામાં આવ્યું કે બાર ગાથામાં પીઠિકા છે, ભૂમિકા છે, આખી ભૂમિકા, સમયસારની ભૂમિકા આ બાર ગાથામાં આવી જાય છે. એટલે આ બાર ગાથા પૂરી થઈ એટલે ચોથો શ્લોક એ જ પ્રમાણે એવો જ મહત્વનો રચાયો. હવે અહીંયા કહે છે કે હવે આચાર્ય શુદ્ધ નયને પ્રધાન કરી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધ નયની એટલે વ્યવહાર નયની પ્રધાનતામાં જીવાદી તત્વોના શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું છે. તો અહીં એ જીવાદી તત્વોને શુદ્ધ નય વડે જાણવાથી સમ્યક્ત્વ થાય છે એમ કહે છે. જે વ્યવહારથી જે કહેવામાં આવ્યું છે એ માત્ર એ જાણવારૂપ શ્રદ્ધાન છે. જ્યારે ખરેખર શુદ્ધ નિશ્ચય નહીંથી એને જાણવામાં આવે કે અનુભવ સહિત એ જાણવામાં આવે ત્યારે એ સમ્યક્ત્વ થાય છે એમ કહે છે. અને આ વાત જ્યારે કરવી છે ત્યારે એ વાત કર તો અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ જાણે છે કે કુંદકુંદાચાર્ય ભગવાન આ વાત કરવાના છે. તો એની પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાન ત્રણ શ્લોક કહે છે આની ભૂમિકા માટે. હવે જે આ વાત કરવાની છે એની ભૂમિકા માટે આ વાત તો કુંદકુંદાચાર્ય ભગવાને તો કરી દીધી છે, પણ એની પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાને એની ભૂમિકા બાંધતા ત્યાં ત્રણ શ્લોક કહે છે. એટલે કહે છે કે ત્યાં ટીકાકાર એની સૂચના રૂપે ત્રણ શ્લોક કહે છે. તેમાં પહેલા શ્લોકમાં એમ કહે છે કે વ્યવહાર નહીં ને કથનચિત પ્રયોજનવાન કહ્યો તો પણ તે કાંઈ વસ્તુભૂત નથી. વ્યવહાર નહીં ને બારમી ગાથાની અંદર જે કહેવામાં આવ્યો કે એ કોઈક રીતે એ પ્રયોજનવાન છે તો પણ તે કાંઈ વસ્તુભૂત નથી એમ અહીંયા કહેવામાં આવ્યું. એ આપણે આવતી વખતે આવતા સ્વાધ્યાયમાં લઈશું કે એમાં કઈ રીતે એ કાંઈ વસ્તુ નથી એટલે શું કહેવા માંગે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો પછી આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત છે.